ભોજના નિયમ 31 અને મુસ્લિમને ઇસરાયલને આ વચનો કહ્યા અને તેણે તેઓને કહ્યું કે હું આજે 120 મનો થયો છું, હું હવે પછી બહાર કે માહે આવજા કરી શકતો નથી. અને યહોવાએ મને કહ્યું છે કે તું આ યર્દન ને પાર જવા પામશે નહીં. યહોવા તારો દેવ એ તારી આગળ પાર જશે અને તે તારી આગળથી આ દેશ જાતિઓનો નાશ કરશે અને તું તેઓનું વતન પામશે. જેમ યહોવાએ કહ્યું છે તેમ યહોશુઆ તારી આગળ પેલે પાર જશે અને અમોરીઓના રાજા સિહોન તથા ઓગ તથા તેઓના દેશ કે જે તેમનો યહોવાએ નાશ કર્યો તેઓને જેમ તેણે કર્યું તેમ તે તેઓને કરશે. યહોવા તેઓને તારા હાથમાં સોંપશે અને તારો દેવ છે તને તે છોડી દેશે નહીં ને તને તજી દેશે નહીં. અને મૂસાએ યહોશુઆને બોલાવીને સર્વ ઇસરાયલના દેખતા તેને કહ્યું કે બળવાન તથા હિંમતવાન થા, કેમ કે જે દેશ આ લોકો આપવાને યહોવાએ તેઓના પિતૃઓની આંખ ખાધા છે એમાં
ગેપ થાય છે. ખબર પડે છે તમને લોકોનો ભાન પડતું નથી.
અને હું તેઓને તે દેશનો વારસો અપાવશે અને તું તેઓને તે દેશનો વારસો અપાવશે અને જે તારી આગળ જાય છે તે તો યહોવા છે, તે તારી સાથે રહેશે, તે તને છોડી દેશે નહીં ને તને તજી દેશે નહીં. અને મૂસાએ આ નિયમ લખીને યહોવાનો કરાર કોષ ઉંચકનારા લેવી પુત્રો જે યાજકો તેઓને તથા ઇસરાયલના સર્વ વડીલોને તે આપ્યો. અને મૂસાએ તેઓને આજ્ઞા આપી કે દર 7 વર્ષને અંતે છુટકાના વર્ષને ઠરાવેલી વખતે માંડવાના પર્વમાં જ્યારે સર્વ ઇસરાયલી યહોવા તારા દેવની આગળ જે સ્થળ તે પસંદ કરે ત્યાં હાજર થાય. સર્વ ઇસરાયલની આગળ તેઓના સાંભળતા તું આ નિયમ વાંચે. લોકોને એટલે પુરુષોને તથા સ્ત્રીઓને તથા બાળકોને તથા તારી ભાગળમાં રહેનાર તારો જે પરદેશી તેઓને એકઠા કરજે એ માટે કે તેઓ સાંભળે તથા શીખે. ને યહોવા તારા દેવથી બીવે ને આ નિયમના સર્વ વચનો આણે તથા અમલમાં આણે. અને તેઓના છોકરા કે જેઓ જાણતા નથી તેઓ પણ સાંભળીને જે દેશનું વતન પામવાને તમે યર્દન ઉતરીને ત્યાં જાઓ છો તેમાં જ્યાં સુધી તમે જીવતા રહો ત્યાં સુધી યહોવા તારા દેવથી બીતા શીખે. અને યહોવાએ મૂસાને કહ્યું કે જો તારા મરણના દિવસ પાસે આવ્યા છે, યહોશુઆને બોલાવ ને મુલાકાત મંડપમાં તમે બંને હાજર થાઓ ને હું તેને સોંપણી કરું. અને મૂસા તથા યહોશુઆ જઈને મુલાકાત મંડપમાં હાજર થયા અને યહોવા મૂસા યહોવા તંબુની અંદર મેઘસ્તંભમાં દેખાયો અને તે મેઘસ્તંભના તંબુના દ્વારની સામે સ્થિર રહ્યો. અને યહોવાએ મૂસાને કહ્યું કે જો તું તારા પિતૃઓની સાથે ઊંઘી જશે લોકો ઉઠશે ને જે દેશમાં તેઓ વસવા જાય છે તેઓના પારસા દેવોની પાછળ વંઠી જઈને મારો ત્યાગ કરશે ને મારો જે કરાર મેં તેઓની સાથે કર્યો છે તે તોડશે તો તે દિવસે મારો કોપ તેઓની વિરુદ્ધ સળગી ઉઠશે ને હું તેઓનો ત્યાગ કરીને મારું મુખ તેઓથી સંતાડીશ ને તેઓ ભક્ષ થઈ પડશે અને ઘણા દુઃખ તથા સંકટ તેઓ પર આવી પડશે. તેથી તે દિવસે તેઓ કહેશે કે આપણો દેવ આપણી મજે નહીં હોવાને લીધે આ દુઃખો આપણા પર આવી પડ્યા નથી શું. અને તેઓએ અન્ય દેવોની પાછળ ફરી જઈને જે સર્વ ગુંડું કર્યું હશે તેને લીધે હું જરૂર તે દિવસે મારું મુખ તેઓથી સંતાડીશ. તો હવે તમે આ ગીત પોતાને સારું લખી લો ને તું તે ઇસરાયલ પુત્રોને શીખવ તેઓને તે મોઢે કરાવ કે આ ગીત ઇસ્રાયલ પુત્રોની વિરુદ્ધ મારે સારું સાક્ષીરૂપ થાય. કેમ કે જે દૂધ મધની રેલછેલ વાળા જે મેં તેઓના પિતૃઓની આગળ સમ ખાધા, તેમાં જયારે હું તેઓને લાવીશ ને તેઓ ખાઈને તથા ધરાઈને પુષ્ટ થશે, ત્યારે તેઓ અન્ય દેવોની ભણી ફરી જઈને તેઓની સેવા કરશે ને મને ધિકારશે ને મારો કરાર તોડશે. અને જયારે ઘણા દુઃખ તથા સંકટ તેઓ પર આવી પડશે, ત્યારે એમ થશે કે આ ગીત સાક્ષી રૂપે તેઓની આગળ સાહેદી પોષે, કેમ કે તે તેઓના વંશજો ભૂલી જશે નહીં. કેમ કે હાલ પણ એટલે જે દેશ વિશે મેં સમ ખાધા, તેમાં હું તેઓને લાવું તે પહેલા તેઓ જે સંકલ્પ વિકલ્પ કરે છે તે હું જાણું છું. આથી મૂસાએ તે દિવસે આ ગીત લખ્યું ને ઇસરાયલ પુત્રોને તે શીખવ્યું. અને નૂનના દીકરા યહોશવાને સોંપણી કરીને તેણે કહ્યું, મહાન તથા હિંમતવાન થા, કેમ કે ઇસરાયલ પુત્રોને જે દેશ આપવાના મેં તેઓની આગળ સમ ખાધા, તેમાં તું તેઓને લાવશે અને હું તારી સાથે રહીશ. અને જયારે મૂસા આ નિયમના વચનો અર્થથી ઈતિ સુધી પુસ્તકમાં લખી રહ્યો, ત્યારે કહ્યું કે મૂસાએ યહોવાનો કરાર કોષ ઊંચકનાર લેવીઓને આજ્ઞા કરી કે આ નિયમનું પુસ્તક લો ને યહોવા તમારા દેવના કરાર કોષની બાજુમાં રાખી મૂકો ને તે તારી વિરુદ્ધ સાક્ષી તરીકે ત્યાં રહે, કેમ કે હું તારો દંગો તથા તારી હઠીલાઈ જાણું છું. જુઓ, હું આજે હજી તો જીવતો તથા તમારી મધ્ય હયાત છું, તેમ છતાં તમે યહોવાની સામે દંગાખોર થયા છો, તો મારા મરણ પછી કેટલા વિશેષ થશો. તમારા કુળના સર્વ વડીલોને તથા તમારા સરદારોને મારી પાસે એકઠા કરો કે હું તેઓના સાંભળતા આ વચનો કહું. તેઓની વિરુદ્ધ આકાશ તથા પૃથ્વીને સાક્ષી રાખો કે હું જાણું છું કે મારા મરણ પછી તમે તદ્દન બગડી જશો ને જે માર્ગે ચાલવાનું મેં તમને ફરમાવ્યું છે તેમાંથી તમે ભટકી જશો અને પાછલા દિવસોમાં તમારા પર દુઃખ આવી પડશે. કેમ કે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું છે તે કરીને તમારા હાથના કામથી તમે તેને રોષ ચડાવશો. અને મૂસાએ ઇસરાયલની આખી જમાતના સાંભળતા આ ગીતના વચનો અર્થથી ઈતિ સુધી કહી સંભળાવ્યા. અધ્યાય 32. એ આકાશો કાન ધરો ને હું બોલી, અને પૃથ્વી મારા મુખના શબ્દો સાંભળે. મારો બોધ વરસાદની પેઠે ટપકશે, મારી વાતો ઝાકળની પેઠે નીકળશે. કુમળા ઘાસ પર ઝરમર ઝરમર વરસતા વરસાદની પેઠે અને વનસ્પતિ પર ઝાપટે પડશે, કેમ કે હું યહોવાનું નામ પ્રગટ કરીશ. આપણા દેવના મહાત્મ્યને લીધે તેને સ્તુત્ય માનો. એ તો ખડક છે, તેનું નામ સંપૂર્ણ છે, કેમ કે તેના સર્વ માર્ગો ન્યાયરૂપ છે. વિશ્વાસુ તથા સત્ય દેવ તે ન્યાયી તથા ખરો છે. તેઓએ પોતાને ભ્રષ્ટ કર્યા છે, તેઓ તેના છોકરા રહ્યા નથી, એ તેઓની એબ છે. તેઓ અડિયેલ તથા વાંકી પેઢી છે, ઓ મૂર્ખ તથા નિર્બુદ્ધ લોકો. શું તમે યહોવાને નવ બધું આપો છો? શું તેને ખંડી લેનાર તારો બાપ નથી? તેણે તને ઉત્પન્ન કર્યો છે ને તને સ્થિર કર્યો છે. પૂર્વકાળના દિવસો સંભાળ, ઘણી પેઢીઓના વર્ષોનો વિચાર કર. તારા બાપને પૂછ, એટલે તે તને કહી બતાવશે. તારા વડીલોને પૂછ, એટલે તેઓ તને કહેશે. જયારે પરાગ પરે જાતિઓને તેઓનો વારસો આપ્યો, જયારે તેણે માનવ પુત્રોને જુદા કર્યા, ત્યારે તેણે ઇસરાયલના છોકરાની ગણતરી પ્રમાણે લોકોને સીમાઓ ઠરાવી આપી. કેમ કે યહોવાનો હિસ્સો તે તેના લોક છે, યાકુબ એના વારસાનો ભાગ છે. તે તેને ઉજ્જળ દેશમાં તથા વેરાન ને વિકટ રાનમાં મળ્યો. તે તેની આસપાસ કોટરૂપ રહ્યો, તેણે તેને સંભાળી લીધો. પોતાની આંખની કીકીની પેઠે તેણે તેનું રક્ષણ કર્યું. જેમ ગરુડ પોતાના માળાને હલાવે છે અને પોતાના બચ્ચા ઉપર પાંખો ફફડાવે છે, તેમ તેણે પોતાની પાંખો ફેલાવીને તેઓને પોતાની પાંખો ઉપર ઉંચકી લીધા. એકલા યહોવાએ તેને ચલાવ્યો ને તેની સાથે કોઈ પારકો દેવ નહોતો. તેણે તેને પૃથ્વીના ઉચ્ચ સ્થાનો પર બેસાડ્યો અને ખેતરની ઉપજ તેણે ખાધી અને તેણે તેને ખડકમાંથી મધ તથા ચકમકના ખડકમાંથી તેલ ચૂસાવ્યું. ગાયોનું માખણ ને ઘેટીનું દૂધ અને હલવાની ચરબી અને બાશાની ઓલાદના ઘેટા તથા બકરા તથા ઘઉંના તાંદળાનું સત્ય તત્વ અને દ્રાક્ષના લાલચોળ રસનો દ્રાક્ષ રસ ત્યાં લીધો અને પણ યશુરૂન પુષ્ટ થઈને લાટમાં તું ફૂસફૂસ થયો છે, તું જાડો થયો છે, સુવાળો થયો છે. ત્યારે જેને તેને બનાવ્યો તે યહોવાનો તેને ત્યાગ કર્યો અને પોતાના તારણના ખડકનો તિરસ્કાર કર્યો. તેઓને અન્ય દેવોથી તેને રોષિત કર્યો. અમંગળ કર્મોથી તેઓએ તેને રોષ ચડાવ્યો. તેઓએ ભૂતો કે જેઓ દેવ નહોતા, તેઓને જે દેવોને તેઓ ઓળખતા નહોતા, તેઓને ટૂંક મુદતથી પ્રસિદ્ધ થયેલા નવા દેવો કે જેઓથી તમારા પિત્રો બીતા નહોતા, તેઓને માટે તેઓએ યજ્ઞ કર્યો. જેણે તને પેદા કર્યો એ ખડક વિશે તને ભાન નથી અને તને જન્મ આપનાર દેવને તું ભૂલી ગયો છો. એ જોઈને યહોવાને કંટાળો ઉપજ્યો, કેમ કે તેના દીકરા તથા તેની દીકરીઓએ તેને ખીજવ્યો અને તેણે કહ્યું, તેઓથી હું મારું મુખ સંતાડીશ, ત્યારે તેઓના હાલ થશે તે હું જોઈશ, કેમ કે તેઓ ઘણી ઉજ્જતખોર પેઢી અને વિશ્વાસઘાતી છોકરા છે. જે દેવ નથી તે વડે તેઓએ મને રોષિત કર્યો છે. પોતાની વ્યથાથી તેઓએ મને ચીડવ્યો છે અને જેઓ પ્રજા નથી તેઓ વડે હું તેઓને રોષિત કરીશ. મૂર્ખ દેશ જાતિ વડે હું તેઓને રોજ ચડાવીશ, કેમ કે મારો કોપ ભડકી પડે છે અને શેઓલના તળિયા સુધી તે બળે છે અને પૃથ્વીને તેની પેદાશ સુધા ખાઈ નાખે છે અને પર્વતના પાયાને સળગાવી દે છે. હું તેઓનું ઢગલે ઢગલા નુકસાન કરીશ, હું તેઓ પર મારા તીર ખપાવી દઈશ. તેઓ ભૂખથી સુકાઈ જશે અને ઉગ્ર તાપથી તથા દારૂણ વિનાશથી ખવાઈ જશે. હું તેઓ પર પશુઓના દાંત અને ધૂળમાં પેટે ચાલનાર જાનવરોનું ઝેર રેડીશ. બહાર તરવાર અને કોટડીઓમાં ત્રાસ નાશ પામશે ને જુવાનોનો તથા કુંવારીઓનો ધાવણાઓનો તેમજ પાકતા કેસી માણસનો નાશ કરશે. મેં કહ્યું, હું તેઓને દૂર વિખેરી નાખત, હું તેઓનું સ્મરણ માણસોમાંથી નષ્ટ કરત, પણ હું શત્રુઓની ખીજવણીથી બીવું છું કે રખે ને તેઓના દુશ્મનો ખોટું સમજે અને તેઓ કહે કે અમારો હાથ પ્રબળ થયો છે અને યહોવાએ આ સર્વ કર્યું નથી, કેમ કે તેઓ અબુદ્ધ દેશ જાતિ છે અને તેઓમાં કઈ સમજણ નથી. અરે, તેઓ ડાયા થયા હોત ને તેઓ સમજનારા થયા હોત અને તેઓ પોતાના અંતકાળનો વિચાર કરત તો કેવું સારું. જો તેઓના ખડકે તેઓને વેચ્યા ન હોત અને યહોવાએ તેમને સોંપી દીધા ન હોત તો 1000 પૂઠે 1 કેમ દાંત અને 10000 ને 2 કેમ નસાડી મુકત. કેમ કે ખુદ આપણા શત્રુઓના માનવા પ્રમાણે પણ તેઓના ખડક આપણા ખડક જેવો નથી. કેમ કે તેઓનો દ્રાક્ષવેલો સદોમના દ્રાક્ષવેલોમાંનો તથા ગમોરાના ખેતરોનો છે. તેઓની દ્રાક્ષો પિત્તની દ્રાક્ષો, તેઓની લૂમો કડવી છે. દ્રાક્ષ રસ અજગરોનું ઝેર તથા ઝેરી સર્પનું પ્રાણઘાતક વિષ છે. શું એ મારા ખજાનાઓની ભેગું મુદ્રિત કરાઈને મારી પાસે સંગ્રહ કરી રાખેલું નથી? તેઓનો પગ લપસી જશે તે કાળે વેર વાળવું તથા બદલો લેવું એ મારું છે, કેમ કે તેઓની વિપત્તિનો દિવસ પાસે છે અને તેઓ પર જે આવી પડવાનું છે તે જલ્દી આવશે. કેમ કે યહોવા પોતાના લોકનો ઇન્સાફ કરશે અને જ્યારે તે જોશે તેઓ નિર્બળ થઈ ગયા છે અને બંદીવાન કે છટો કે એવો રહ્યો નથી, ત્યારે તેના સેવકોને સારું તે ખેદિત થશે અને કહેશે કે તેઓના દેવો એટલે જે ખડક પર તેઓ ભરોસો રાખતા હતા, જેઓએ તેઓના યજ્ઞોની ચરબી ખાધી અને તેઓના પ્યાર પણ દ્રાક્ષરસ પીધો, તેઓ ક્યાં ગયા? તેઓ ઉઠીને તને મદદ કરે, તેઓ તારો આશરો થાય. હવે જુઓ, એ તો હું જ તે છું અને મારા વગર કોઈ નથી. હું મારું છું ને હું જીવાડું છું. મેં ઘાયલ કર્યા છે ને હું સાજા કરું છું અને મારા હાથમાંથી છોડાવી શકે એવો કોઈ નથી. કેમ કે હું મારો હાથ આકાશની ગમ ઊંચો કરીને મારા સનાતન નામના સ્તંભ ખાઈને કહું છું કે જો હું મારી ચળકતી તરવાર દસીશ અને મારો હાથ ન્યાય દંડ ધારણ કરશે તો મારા શત્રુઓ પર હું વેર વાળીશ ને મારા દ્વેષીઓનો બદલો લઈશ. કાપી નંખાયેલાના તથા કેદ પકડાયેલાના લોહીથી અને શત્રુના અગ્રેસરોના માથાના લોહીથી હું મારા બાણોને લોહી પાઈને તૃપ્ત કરીશ અને મારી તરવાર માસ થશે. ઓ દેશજાતિઓ, તેના લોકોની સાથે હરકાઓ, કેમ કે તે પોતાના સેવકોના લોહીનો બદલો લેશે અને પોતાના શત્રુઓ પર વેર વાળશે અને પોતાના દેશનું તથા પોતાના લોકનું પ્રાયશ્ચિત કરશે. અને મૂસા આવ્યો તે તથા નૂનનો હોશના લોકોના સાંભળતા આ ગીતના સર્વ વચનો બોલ્યા અને મૂસા અને સર્વ ઇસ્રાયલને આ સર્વ વચનો કહી રહ્યો ત્યારે તેણે તેઓને કહ્યું કે જે સર્વ વાતોની હું આજે તમારી આગળ સાક્ષી પૂરું છું તે પર તમારું ચિત્ત લગાડો અને એ વિશે તમારા છોકરાને આજ્ઞા કરો કે આ નિયમના સર્વ વચનો તેઓ પાળે તથા અમલમાં આણે, કેમ કે તે તમારે માટે નકામી વાત નથી, કેમ કે તેમાં તમારું જીવન છે. અને જે દેશનો કબજો લેવા તમે યર્દન પાર જાઓ છો તેમાં રહીને તમે એ વાતથી તમારું આયુષ્ય સુધારશો. અને તેને તે જ દિવસે યહોવાએ મૂસાને કહ્યું કે આ અબારીમ પર્વતમાં નબો પાડ, જે મોઆબ દેશમાં યરોકોની સામે છે, તે પરનું ચડ, અને જે કનાન દેશ હું ઇસ્રાયલ પુત્રોને વતન તરીકે આપું છું તે જો, અને જે પર્વત પર તું ચડે છે ત્યાં તું મરી જા ને તારા પિત્રોની સાથે મળી જા, જેમ તારો ભાઈ હારુન હોર પર્વત પર મરી ગયો ને પોતાના પૂર્વજોની સાથે મરી ગયો તેમ. કેમ કે કાદેશના મરીબાના પાણી પાસે સીનના અરણ્યમાં તમે ઇસ્રાયલ પુત્રોની મધ્યે મારો અપરાધ કર્યો, કેમ કે તમે ઇસ્રાયલ પુત્રોની આગળ મને પવિત્ર માન્યો નહીં, કેમ કે તું તે દેશને આગેથી જોશે, પણ જે દેશ હું ઇસ્રાયલ પુત્રોને આપું છું તેમાં તું જવાબ પામશે નહીં.
33. અને ઈશ્વર ભક્ત મૂસાએ પોતાના મરણ અગાઉ ઇસ્રાયલ પુત્રોને જે આશીર્વાદ આપ્યો તે આ છે. અને તેણે કહ્યું, યહોવા સિનાઈથી આવ્યો અને સેઈરથી તેઓ પર ઉગ્યો, પારાન પારથી તે પ્રકાશ્યો અને 10,000 પવિત્રો પાસેથી તે આવ્યો અને જમા હાથમાં નિયમ તેઓને અગ્નિરૂપ હતો. હા, તે પોતાના લોકો પર પ્રેમ રાખે છે, તેના સર્વ પવિત્રો તારા હાથમાં છે અને તેઓ તારા ચરણ આગળ બેઠા, પ્રત્યેક તારા વચનો સ્વીકારશે. મૂસાએ અમને યાકુબના સમુદાયને વારસા તરીકે નિયમશાસ્ત્ર આપ્યું અને જ્યારે લોકોના આગેવાનો અને ઇસ્રાયલના સર્વ કુળો એકઠા થયા હતા ત્યારે તે યશુરૂનમાં રાજા હતો. રૂબેન ચીરતો રહે ને ન મરે તો પણ તેના માણસ થોડા રહે અને યહુદાને માટે આ આશીર્વાદ છે. અને તેણે કહ્યું, એ યહોવા, યહુદાની વાણી સાંભળ અને તેને તેના લોકમાં પાછો લાવ. તેણે તેઓને સારું લડાઈ કરી અને તેના શત્રુઓની વિરુદ્ધ તું તેને સહાય કરશે. અને લેવી વિશે તેણે કહ્યું કે તારા તુમ્મીમ તથા તારા ઉરીમ, તારો પસંદ કરેલો પુરુષ, જેની તે માસ્તામાં પરીક્ષા કરી, જેની સાથે તે મરીબાહના પાણી પાસે વાદ કર્યો તેની સાથે છે. તેણે પોતાના બાપ વિશે તથા પોતાની મા વિશે કહ્યું કે મેં તેમને જોયા નથી અને તેણે પોતાના ભાઈઓને પણ સ્વીકાર્યા નહીં અને તેણે પોતાના છોકરાને પણ ઓળખ્યા નહીં, કેમ કે તેઓ તારા વચન પ્રમાણે ચાલતા આવ્યા છે. અને તારો કરાર તેઓ પાળે છે. તેઓ યાકુબ ને તારા હુકમો તથા ઇસ્રાયલ ને તારો નિયમ શીખવશે. તેઓ તારી આગળ ધૂપ બાળશે અને તારી વેદી પર દહન યાગ પણ ચઢાવશે. હે યહોવા, તેની સંપત્તિ ને આશીર્વાદ દે અને તેના હાથનું કામ સ્વીકાર. જેઓ તેની વિરુદ્ધ ઉઠે છે ને જેઓ તેનો દ્વેષ કરે છે, તેઓની કમર વીંધી નાખ ને તો ફરી ઉઠવા ન પામે. બિન્યામીન વિશે તેણે કહ્યું, યહોવાનો વાલો તેની પાસે સહી સલામત રહેશે. આખો દિવસ તે તેનું આચ્છાદન કરે છે અને તે તેની ખાંધોની વચ્ચે રહે છે. અને યુસફ વિશે તેણે કહ્યું, તેની ભૂમિ યહોવાથી આશીર્વાદિત થાઓ. આકાશની ઉત્તમ વસ્તુઓથી, ઝાકળથી અને ઊંડાણના પાણીથી અને સૂર્યની ઉપજની ઉત્તમ વસ્તુઓથી અને ચંદ્રની વધઘટની ઉત્તમ વસ્તુઓથી અને પ્રાચીન પહાડોની ઉત્તમ વસ્તુ હતી અને સાર્વકાલિક પર્વતોની કિંમતી વસ્તુ હતી ને પૃથ્વી તથા તેના ભરપૂર પણાની ઉત્તમ વસ્તુ હતી અને ઝાડમાં જે રહ્યો તેની કૃપાથી યુસફ પર, એટલે જે પોતાના ભાઈઓમાં સરદાર જેવો હતો, તેના પર આશીર્વાદ આવો. તેનો પ્રથમ જન્મેલો ગૌરવવાન બળદના જેવો છે. તેના સિંગડા રાણી બળદના સિંગડા જેવા છે. તેઓ વડે પૃથ્વીની સીમા સુધીના સર્વ લોકોને તે માથા મારશે. એના જેવો એફ્રાઈમના 10,000 અને મનાસાના 1,000 છે. જબુલોન વિશે તેણે કહ્યું, એ જબુલોન તારા 12 જવામાં અને હે ઇસ્સાખાર તારા તંબુઓમાં હરખાઓ. તેઓ લોકોને પર્વત પર બોલાવશે, ત્યાં તેઓ ન્યાયપણાના યજ્ઞો ચઢાવશે. કેમ કે તેઓ સમુદ્રમાંની પુષ્કળતાને તથા રેતીમાંના ગુપ્ત ભંડારોને ચૂસશે. ગાદ વિશે તેણે કહ્યું, ગાદને વૃદ્ધિ પમાડનાર પુરુષ આશીર્વાદિત થાઓ. તે સિંહણની માફક રહે છે અને ભુજને આ માથાના તાલકાને ફાડી નાખે છે. અને પ્રથમ ભાગ તેણે પોતાને માટે મેળવ્યો, કેમ કે નિયમ સ્થાપકનો ભાગ ત્યાં રાખી મૂકેલો હતો. અને તે લોકોના આગેવાનોની સાથે આવ્યો અને યહોવાના ન્યાયનો તથા ઇસ્રાયલ વિશે તેના હુકમોનો તેણે અમલ કર્યો. અને દાન વિશે તેણે કહ્યું, દાન બાશાનથી ફૂટી નીકળતું તેનું બચ્ચું છે. અને નફતાલી વિશે તેણે કહ્યું, તે અનુગ્રહથી તૃપ્ત થયેલા અને યહોવાના આશીર્વાદથી ભરપૂર નફતાલી. તે પશ્ચિમનું તથા દક્ષિણનું વતન પામ. અને આશેર વિશે તેણે કહ્યું, આશેર ઘણા સંતાનનો પિતા થવાને ભાગ્યશાળી થાઓ. તે પોતાના ભાઈઓને મનગમતો થઈ પડો. તે પોતાના પગ તેલમાં બોળો. તારી ભૂંગળો પિત્તળ તથા લોઢાની થશે અને જેવા તારા દિવસો તેવું તારું બળ થશે. આ હો અસુરોન, આપણા દેવના જેવો કોઈ નથી, તે જે તારી મદદને સારું આકાશ પર અને તેના ગૌરવમાં અંતરિક્ષ પર સવારી કરે છે. સનાતન દેવ તે તારું રહેઠાણ છે. તારી નીચે અનંત ભુજો છે અને તેણે તારી આગળથી શત્રુને હાંકી કાઢ્યા અને કહ્યું કે નાશ કર. અને ઇસ્રાયલ સલામતીમાં રહે છે. યાકુબનો જરો એકલો ધાન્ય તથા દ્રાક્ષા રસના દેશમાં રહે છે. આ તેના પર આકાશમાંથી ઝાકળ પડે છે. હે ઇસ્રાયલ, તને ધન્ય છે. યહોવા જે તારી સહાયની ચાલ તથા તારી ઉત્તમતાની તરવાર, તેનાથી તારણ પામેલી તારા જેવી પ્રજા બીજી કઈ છે? અને તારા શત્રુઓ તારે તાબે થશે અને તું તેઓના ઉચ્ચ સ્થાનો ફૂંડી નાખશે.
પુનર્નિર્મ નું પુસ્તક 34મો અધ્યાય અને મોઆબ ના નીચાણથી નબો પર્વત નું પિસ્કા નામનું જે શિખર જે યરખો ની સામે છે તે પર મૂસા ચડ્યો અને યહોવાએ તેને દાન સુધી આખો ગિલ્યાદ દેશ તથા આખો નાફતાલી તથા એફ્રાઈમ તથા મનાસેનો દેશ પશ્ચિમના સમુદ્ર સુધી આખો યહૂદા દેશ તથા નેગેબ તથા ખજૂરીઓના નગર યરખોના નીચાણની સપાટી સુવાર સુધી દેખાડ્યા અને યહોવાએ તેને કહ્યું કે જે દેશ વિશે મેં ઇબ્રાહીમ તથા ઈસાક તથા યાકૂબની આગળ સ્તંભ ખાઈને કહ્યું કે તારા સંતાનને હું તે આપીશ તે આ છે, તે મેં નજરોનજર તને દેખાડ્યો છે, પણ તું ત્યાં પેલે પાર જવા નહીં પામે. અને ત્યાં મોઆબ દેશમાં યહોવાના વચન પ્રમાણે યહોવાનો સેવક મૂસા મરી ગયો અને મોઆબ દેશના નીચાણમાં તેણે બેક્સ પ્યોરની સામે તેને દાટ્યો, પણ આજ સુધી કોઈ માણસ તેની કબર વિશે જાણતું નથી. અને મૂસા મરણ પામ્યો ત્યારે તે 120 વર્ષનો હતો, તેની આંખ ઝાંખી પડી નહોતી અને તેના અંગનું કવચ ઘટ્યું નહોતું. અને ઇસરાયલ પુત્રોએ મોઆબના નીચાણમાં 30 દિવસ સુધી મૂસાને સારું શોક પાડ્યો. એમ મૂસાને માટે રુદનના તથા શોકના દિવસો પૂરા થયા અને નૂનનો દીકરો યહોશુઆ જ્ઞાનથી ભરપૂર હતો, કેમ કે તેના પર મૂસાએ પોતાના હાથ મૂક્યા હતા. અને ઇસરાયલ પુત્રોએ તેનું કહેવું માન્યું ને જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ તેઓએ કર્યું. અને મૂસા કે જેને યહોવા મોઢામાં ઓળખતો હતો તેના જેવો પ્રબોધક હજી સુધી ઇસરાયલમાં ઉઠ્યો નથી. એટલે મિસર દેશમાં ફારુન પર તથા તેના સર્વ ચાકરો પર તથા તેના આખા દેશ પર જે સર્વ ચિહ્નો તથા ચમત્કારો કરવાને યહોવાએ તેને મોકલ્યો હતો તેમાં તથા સર્વ મહાન કામમાં તથા જે સર્વ ભયંકર કૃત્યો મૂસાએ સર્વ ઇસરાયલના દેખતા કર્યા તેમાં તેના જેવો કોઈ ઊંચો નથી. ઈશ્વર પિતા તેના વાંચેલા તથા સાંભળેલા વચનોને આશીર્વાદિત કરો. આમેન.